समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा परिशिष्ट में कलश 247 पछी टीका अने टीका में बीजा भाग में 14 बोल छे। ए 14 बोल नो स्वाध्याय करी रह्या छे। एमांथी 8 बोल नो स्वाध्याय पूरो कर्यो छे અને 9મા બોલનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે। 9મા બોલ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી અંશો આપણે લઈ રહ્યા છીએ। પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 393। 9મા બોલના વિસ્તાર કરતા ગુરુદેવે જ્યારે એ વાત સમજાવી કે જ્ઞાન કોઈ નિમિત્ત થી થતું નથી, વાણીને કારણે થતું નથી, જ્ઞાનની પર્યાય થઈ તે તેનો સ્વભાવ, જે પર્યાય થઈ તે તેનો સ્વભાવ। એટલે જ્ઞાનનું પરિણમન દરેક સમયે થાય અને એવી નિર્મળ પર્યાય થાય એ જ્ઞાનનો સ્વભાવ છે। અને જ્યારે જે પર્યાય થઈ કે જેમાં એને પરજ્ઞેય જણાયું, એવી જે કોઈ પર્યાય થઈ એ પર્યાયમાં પરનું કાંઈ કરવાપણું નથી, એટલે કે પરદ્રવ્યના પરિણમન થવાને કારણે અહીંયા કંઈ થયું છે એમ નથી। એટલે કે પરકાળને કારણે પર પર્યાય થઈ એ પેલી પર્યાયનો સ્વકાળ અને પોતાને માટે એ પરકાળ, તો એ પરકાળને લીધે પોતાને કોઈ પણ પર્યાય થાય એમ બનતું નથી। એટલે કે એ પરકાળ છે એ પોતાનો સ્વકાળ નથી, પોતાના પરિણામ થાય છે જે એ પરિણામ એનો સ્વકાળ છે, એ સમયે જે પરિણામ થાય છે તે નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા નથી। એટલે જ્ઞાન થાય તો જ્ઞાનના પરિણામ જે થયા, જે પર્યાય થઈ તે દરેક સમયે જે પર્યાય થઈ તે સમયે એ જ પર્યાય થવાને હતી માટે થઈ, એટલે એ પર્યાયનો એ સ્વકાળ છે। એમાં પછી શાસ્ત્ર હતું એટલે જ્ઞાન થયું, અથવા તો ગુરુની વાણી એ કાળે જે નીકળી, એટલે કે ગુરુની વાણીની એવી પર્યાય થઈ એને કારણે અહીંયા કંઈ થયું એમ નથી। હવે જ્યારે આ વાત આવી ત્યારે અજ્ઞાનીએ તર્ક કર્યો અને પ્રશ્ન કર્યો કે જો જ્ઞાન નિમિત્તથી થતું ન હોય તો સાંભળવા જાઓ છો શું કામ? જ્ઞાન નિમિત્તથી થતું ન હોય તો સાંભળવા જાઓ છો શું કામ? આ શાસ્ત્રો વાંચો છો શા માટે? સમોસરણમાં આ બધા જીવો ભગવાનની વાણી સાંભળવા શા માટે જતા હશે? ઘણા પ્રશ્નો ઉદ્ભવે। અને ઉપદેશક ઉપદેશ શા માટે આપે છે? શાસ્ત્રકાર શાસ્ત્રની રચના શા માટે કરે છે? અહીંયા તો એક પ્રશ્ન લીધો છે, પણ એમાંથી બીજા અનેક પ્રશ્નો નીકળે છે અને બધાને એમ થાય કે આ વાત બેસતી નથી। જ્ઞાન થાય એમાં દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત હોય છે અને એને કારણે જ્ઞાન થાય છે, એ વિના જ્ઞાન કોઈને થતું નથી। વ્યવહારમાં પણ એમ જ છે, સ્કૂલમાં ભણવા જઈએ તો જ્ઞાન થાય, નહીતર જ્ઞાન થતું નથી। કોલેજમાં ભણીએ તો ડોક્ટર એન્જિનિયર વકીલ થવાય, અન્યથા થવાતું નથી। એટલે આ વાતની ગળ બેસાડવી, આ વાતને જેમ છે તેમ સમ્યકપણે સમજવી અને કાન દ્વારા સમજવી એ મોટામાં મોટું કામ છે, અને એ સમજાય તો સમ્યક દર્શન થાય, જગત પ્રત્યે ઉદાસીનતા વ્યાપે, પોતાને પરમ સુખની અનુભૂતિ થાય એવી આ વાત છે. કે છે કે જો જ્ઞાન નિમિત્તથી થતું ન હોય તો સાંભળવા જાઓ છો શું કામ. ગુરુદેવ કહે છે કે પ્રભુ સાંભળ, તે સમયે એટલે કે સાંભળવાના કાળે જ્ઞાનની પર્યાય થઈ છે તે એનો સ્વકાળ છે. એટલે કે એ પર્યાયની ઉત્પત્તિ થઈ, એ પર્યાયની જે જન્મ ક્ષણ છે એ એનો સ્વકાળ છે, પોતાનો કાળ છે. એટલે કે એ પરિણામ પોતાના છે. કાળ સાથે તો આપણે સરખાવીએ છીએ, એની સાપેક્ષતા લઈએ છીએ. કાંઈ કાળ દ્રવ્ય કોઈ દ્રવ્યના પરિણામ કરાવે છે એવું તો છે નહીં. આ જીવ દ્રવ્ય એના અનંત ગુણ અને દરેક ગુણનું પરિણમન થાય, એટલે અનંત ગુણની અનંત પર્યાય થતી હોય ત્યારે આપણે કાળની સાપેક્ષતા સ્વીકારીએ છીએ. એટલે કે કાળ દ્રવ્યનું પરિણમન થાય છે અને એ પરિણમનમાં જે સમય છે એ એની પર્યાય છે, કાળની પર્યાય છે. તો એ નાનામાં નાનો જે અંશ છે એ સમય, એક સમય, તો એક સમયની સાપેક્ષતા સ્વીકારીએ છીએ. પણ કાંઈ કાળ દ્રવ્ય અથવા તો કાળ દ્રવ્યની પર્યાય જે સમય છે એ કાંઈ કોઈ બીજા અન્ય દ્રવ્યના પરિણામ કરાવે એમ નથી, કે જીવના ગુણના પરિણામ કરાવે, એના પરિણમન કરાવે એવું તો છે નહીં. એટલે જ્યારે જીવના પરિણામ થયા છે, જ્ઞાન ગુણની વાત લીધી, તો એમાં જ્ઞાનની પર્યાય થઈ છે, તો એ પર્યાયની ઉત્પત્તિ એ એની જન્મ ક્ષણ છે અને એને સ્વકાળ કયો છે. સ્વકાળનો અર્થ જરાક સ્પષ્ટ કરશો એટલે બધું બેસી જશે. એ પરિણામ સાંભળવાના રાગની પર્યાય થઈ છે એનાથી જુદા છે. સાંભળવાના પણ પરિણામ થયા છે, જ્યારે જ્ઞાન થયું છે એ વખતે એને સાંભળવાના એવા પણ પરિણામ થયા છે. એટલે સાંભળવાના જે પરિણામ છે એ રાગના પરિણામ છે. એટલે સાંભળવાના રાગની પર્યાય થઈ છે તો એ પરિણામ જુદા છે અને એનો પણ એ વખતે એ કાળ છે, એ સ્વકાળ છે. એ વખતે સાંભળવાના પરિણામ થાય, સાંભળવાનો ભાવ થાય અને કાન દ્વારા એ સંભળાય, એ દરેક પરિણામ એ પોતાના સ્વતંત્ર પરિણામ છે, એ એનો સ્વકાળ છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે ભાઈ સાંભળવા કાળે જ્ઞાનની પર્યાય થઈ છે તે એનો સ્વકાળ છે, એટલે કે એ જ્ઞાનની પર્યાયનો સ્વકાળ છે. અને સાંભળવાના રાગની પર્યાય થઈ છે તે પણ એનો સ્વકાળ છે. બંનેનો સમકાળ અવશ્ય છે, એટલે એક જ કાળે થયા છે એટલે સમકાળ છે, પણ એકને લઈને બીજી અવસ્થા છે એમ નથી. આ તો આવો સહજ નિમિત્ત નૈમિત્તિક ભાવ બને છે, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. એટલે જે કાળે સાંભળવાનો રાગ થયો એવા રાગના પરિણામ થયા, એ જ વખતે જ્ઞાનની પર્યાય પણ થઈ, એ જ વખતે સામે નિમિત્ત હોય એની પરિણમન પણ થતું હોય, એટલે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એક સ્વકાળનો યથાર્થ નિર્ણય થાય પછી શું વાત બાકી રહે છે, બધી અજ્ઞાનજન્ય માન્યતાઓ ઉડી જાય છે. કેમ કે બધા જ દ્રવ્યના સ્વતંત્ર પરિણમન થાય છે એ વાત એમાંથી બરાબર બેસી જાય છે કે જગતમાં અનંત પદાર્થો અને અનંત પદાર્થોના પરિણમન સ્વતંત્ર થાય છે એમાં હું નકામાનો જોડાઈ જઉં છું. કોઈના પરિણમન ન તો હું કરાવું છું કે ન તો કોઈ મારું પરિણમન કરાવે છે. અને આત્મા જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતો નથી, પોતાના અનંત ગુણ છે, અનંત ગુણોનું પરિણમન શુદ્ધ નિર્મળ થઈ રહ્યું છે, એમાં જ્ઞાન ગુણ છે એ પણ પરિણમી રહ્યો છે એ જાણે છે. પણ એ જ્ઞાન ગુણમાં વિશેષતા એ છે કે સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે. જ્ઞાની છે એ સમજે છે કે આ પર બધું જણાઈ રહ્યું છે, મારાથી જુદું છે, ભિન્ન છે, અને એ જણાઈ રહ્યું છે એ મારા જ્ઞાનનો સ્વભાવ છે. એટલા માટે નથી જણાઈ રહ્યું કે સામે એ પરિણમી રહ્યું છે માટે મને જણાઈ રહ્યું છે એમ નથી. એ સામે પરિણમી રહ્યું છે માટે મારા જ્ઞાનની પર્યાય એને જાણવારૂપ થઈ છે એમ પણ નથી, પણ એ મારો સ્વભાવ છે આવું જ્ઞાની જાણે છે. જ્યારે અજ્ઞાની છે, અજ્ઞાની છે તે એમ માને છે કે જે મને આ જણાઈ રહ્યું છે એને કારણે હું જાણું છું. પરદ્રવ્યના પરિણમન થાય છે તો પરદ્રવ્યના પરિણમન મારા જ્ઞાનમાં જણાય છે, આ અજ્ઞાનીની માન્યતા છે. અને આ માન્યતા બધાની છે, એટલે જે પરિણમનો પરના થઈ રહ્યા છે એ જ્યારે જીવને જણાય છે ત્યારે જીવ થાપ ખાઈ જાય છે, ભૂલ કરી બેસે છે, અને એ પરિણમનો એનામાં કાંઈક કરે છે અથવા તો એ પરિણમનોમાં એ પોતે પહોંચી જાય છે આવું સમજે છે. હવે જો બરાબર એને સ્પષ્ટ થઈ જાય કે એ જ કાળે બધા જ પરિણમનો સ્વતંત્ર થઈ રહ્યા છે, સાંભળવાના રાગની પર્યાય થઈ એ પણ સ્વતંત્ર છે, એ એનો સ્વકાળ, રાગની પર્યાય થઈ સાંભળવાનો ભાવ થયો એ એનો સ્વકાળ, સામે વાણી નીકળે છે એ એનો સ્વકાળ, અને અહીંયા પોતાને જ્ઞાનની પર્યાય થઈ છે એ એનો સ્વકાળ. એટલે દરેકના પરિણમન સ્વતંત્ર છે એ વાતને આપણે અહીંયા સ્વકાળ દ્વારા સમજવાની છે. એટલે આ બહુ મહત્વનો બોલ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ વાત સમજાઈ જાય, એક સ્વકાળનો યથાર્થ નિર્ણય થાય તો પછી શું વાત બાકી રહી, એટલે કે બધી અજ્ઞાનજન્ય માન્યતાઓ ઉડી જાય. સ્વકાળનો નિર્ણય કરવાનો છે, સમજીને નિર્ણય કરવાનો છે કે અરે હું શું કરું. આપણને ચાલતી ગાડીએ બેસવાની ટેવ પડી છે, એક ગાડી ચાલે છે એમાં બેસી જઈએ ને પછી એમ કહીએ કે ગાડીને હું ચલાવું છું, આ માન્યતા આપણી અનાદિની ચાલી આવે છે. પરિણમનો જગતમાં બધા પદાર્થના થાય છે અને એમાં આપણે એના કરતા થઈ જઈએ છીએ કે એ પરિણમન હું કરાવું છું, શરીરના પરિણમન હું કરાવું છું, છોકરાઓને મોટા હું કરું છું, ધંધા વેપાર હું કરું છું, કાર હું ચલાવું છું, કોમ્પ્યુટર હું ચલાવું છું. પરના કાર્યો થતા હોય તે થાય, એના પરિણામ જે થતા હોય તે થાય, અને એવા પરિણામ થવા એ એનો સ્વકાળ છે એ વાત સમજીએ તો મિથ્યાત્વ ઉડી જાય છે. એ તો થવાના હતા તે થાય છે, હું માત્ર એને જાણું છું, મારા વર્તમાન જ્ઞાનની પર્યાય એને જાણે છે ત્યારે પણ એમ નથી કે એ પરિણામ થયા છે માટે જાણે છે. આટલી બધી પોતાના જ્ઞાનની સ્વતંત્રતા, પોતાના જ્ઞાનનું સામર્થ્ય અને જ્ઞાનની પર્યાયનો સ્વકાળ આ જ્યારે સમજાઈ જાય છે તો પછી એને હવે પરમાં બહારમાં કાંઈ કરવા પણ નથી, બહારમાં ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ થતી નથી, એટલે એ સ્વરૂપ તરફ પાછો વળે છે. સહજ રીતે અકર્તા ભાવ આવે છે, દ્રષ્ટા જ્ઞાતા ભાવ જે એનામાં પડ્યો છે એ પ્રગટ થાય છે. દ્રષ્ટા જ્ઞાતા ભાવે કાંઈ બહારથી લેવા જવાની જરૂર નથી, એ દ્રષ્ટા જ્ઞાતા ભાવે જ છે. કૃપાળુદેવે જ્યારે એમ કહ્યું કે આ આત્મા એક તણખલાના બે ટુકડા પણ કરી શકતો નથી, ત્યાં મુખ્યતા એ સમજાવવાની છે કે આત્મા પરનો કરતા નથી, પણ એમાં સાથે એક બીજી વાત ગર્ભિત છે કે આત્મા કાંઈ કરી શકતો નથી, જ્ઞાન સિવાય બીજું કાંઈ કરી શકતો જ નથી. પણ ત્યાં આપણે એ વાતને લેતા નથી, ત્યાં આત્મા પરના કાર્યો કરતો નથી એટલું જ લઈએ છીએ. પણ એના ઉપર વધારે વિચાર કરીએ તો એમાંથી એ વાત પણ નીકળે છે કે તો આત્મા બીજું શું કરે, એક તણખલાના પણ ટુકડા ન કરી શકતો તો બીજું શું કરે. અને જે વિચાર આપણે કરીએ કે આ કરે આ કરે આ કરે તો ત્યાં બધાનો જવાબ એમ મળે કે ના ન કરે, તો છેવટે વાત ત્યાં આવીને અટકે છે કે જ્ઞાન કરે તો આ જ્ઞાન કરે, તો આત્મા જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતો નથી. એક ન્યાયને બરાબર સમજીએ તો પણ વાત તો એમ જ છે, અને જ્ઞાન સિવાય બીજું જો કાંઈ કરતો જ નથી તો સહજ રીતે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળે છે, અકર્તા ભાવ એમાંથી પ્રગટ થાય છે. એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવ તો અંદરમાં સહજ પડ્યો જ છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવ એટલા માટે પડ્યો છે કે આત્મા સ્વ અને પર બંનેને પ્રકાશે છે, બંનેનું જ્ઞાન કરે છે. જો સ્વ પર પ્રકાશક પણ છે એટલે પરને જાણવા પણ છે, તો સાથે એ હોવું જ જોઈએ કે એ પરનો દ્રષ્ટા જ્ઞાતા જ થાય. સ્વ પર પ્રકાશકની સાથે જો એ પરનો કરતા થઈ જાય, પરનો કરવાવાળો જો થઈ જાય તો પછી એ સ્વનો જાણવાવાળો રહી શકશે જ નહીં. એટલે એ વખતે સ્વ પર પ્રકાશકપણું છે એ તો જ્ઞાનનું છે, એનું સામર્થ્ય છે. એટલે પરને પ્રકાશે છે, પરને જાણે છે, એટલે કઈ એમ નથી કે પરને કરે છે. એ પરનો હંમેશા દ્રષ્ટા જ્ઞાતા જ છે, પણ અજ્ઞાનને કારણે અજ્ઞાની એમ માને છે કે હું પરના કાર્ય કરું છું. એટલે જે પરિણામ થાય છે, જે પર્યાય થાય છે પરદ્રવ્યની, એ પરદ્રવ્યની અવસ્થા એ એનો સ્વકાળ છે. દરેક દ્રવ્યની અવસ્થા એ એનો સ્વકાળ છે. એ જ રીતે આ જીવદ્રવ્યને જ્ઞાન થાય, એની જ્ઞાનની પર્યાય થઈ, એ દરેક પર્યાય એના સ્વકાળે થઈ છે, પોતાના કાળે થઈ છે. આ વાત છે. ગુરુદેવ કહે છે કે અનાદિકાળથી વર્તમાન અવસ્થા પરને લઈને છે એવા મિથ્યાત્વ ભાવને એને ઘૂંટ્યો છે, બહુ ઘૂંટ્યો છે. જ્યારથી જીવ છે ત્યારથી એ પોતાની વર્તમાન અવસ્થા પરને લઈને છે એમ જ માનતો આવ્યો છે, અને એ માન્યતા એ છોડતો નથી. તે પોતાના સતને અસત કરે છે. પોતાનું સત એટલે પોતાનું હોવાપણું, પોતાનું પરિણમન, પોતાનું પરિણમન પોતાથી છે, પોતાનું દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી હોવાપણું છે. તો એ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવથી પોતાનું હોવાપણું છે, પણ કોઈ પરના દ્રવ્ય પરના ક્ષેત્ર પરના કાળ કે પરના ભાવથી પોતાનું હોવાપણું નથી. અને જો એ એમ માનશે કે કોઈ પર દ્રવ્ય પર ક્ષેત્ર પર કાળથી કે પર ભાવથી પોતાપણું છે એમ માનશે, તો એ પોતાના હોવાપણાને એ અસત કરે છે. જે નથી એને એ માને છે. એટલે કહે છે કે તે પોતાના સતને અસત કરે છે, પોતાના હોવાપણાને એ ન હોવાપણામાં ફેરવી નાખે છે. હું જ્ઞાન સ્વરૂપ છું અને વર્તમાન જ્ઞાનની જે દશા થઈ છે તે મારું સત છે, મારું હોવાપણું છે, તે સ્વકાળ છે એમ જ્ઞાની માને છે અને અજ્ઞાની માનતો નથી. આ માન્યતા જ્ઞાનીને તો છે, પણ અજ્ઞાની એમ માનતો નથી. અજ્ઞાની એમ નથી માનતો કારણ કે એની દ્રષ્ટિ સ્વ ઉપર નહીં પણ પર ઉપર છે. સામે શબ્દો હોય નિમિત્ત તરીકે, વાણી હોય નિમિત્ત તરીકે, પણ એ કાળે જ્ઞાન થાય, જીવને જે જ્ઞાન થાય એ જ્ઞાનની પર્યાય એને જાણવાવાળી થઈ છે. તો એ પર્યાય એના સ્વકાળે છે અને એનું એ હોવાપણું છે, એ સત છે. સામે શબ્દો હોય, નિમિત્ત હોય, વાણી પણ હોય નિમિત્તમાં, ગમે તે નિમિત્ત હોય, શાસ્ત્ર હોય, પણ તે કાળે આ જીવને જે જ્ઞાન થયું અને જ્ઞાનની પર્યાયમાં એને એ જાણ્યું, તો એ એનો સ્વકાળ છે. એ કાળે જ્ઞાનની પર્યાયનો તેને જાણવાનો સ્વકાળ છે, અને તે સત છે, તે હોવાપણું છે, એ એનું અસ્તિત્વ છે. એ જેને જ્ઞાન થયું એનું એ અસ્તિત્વ છે, જ્ઞાનરૂપે એનું એ અસ્તિત્વ છે. જ્ઞાન એનો સ્વભાવ છે, જ્ઞાન એનો ગુણ છે, એટલે એનું એ અસ્તિત્વ છે. પણ અજ્ઞાની આવી વસ્તુસ્થિતિને માનતો નથી અને એ રીતે પોતાનો નાશ કરે છે. સુખદેવે આમાં આપણને તાત્પર્યભૂત વાત ઘણી સમજાવી દીધી. હવે આગળ કહે છે કે આત્માના દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેય સત છે, એનો અર્થ શું? એનો અર્થ એ થયો કે અનંતી પર્યાયો જે સમયે થાય તે સમયે તે જ એનો સ્વકાળ છે, એ કાળલબ્ધિ છે, અને તે પોતાથી સત છે, પોતાથી હોવાપણે છે, પોતાથી એનું અસ્તિત્વ છે. સ્વથી એ દ્રવ્ય ગુણ પર્યાય છે. આગળ 394 પાના ઉપર કહે છે, ખરેખર તે પર્યાયો પરથી એટલે નિમિત્તથી તો નથી, પોતાના દ્રવ્ય ગુણથી પણ નથી, એવું એ સત છે. શું કહ્યું? પર્યાયની વાત કરતા સ્વતંત્રતા બતાવી પર્યાયની. પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, તો કહે છે કે એ પરદ્રવ્યથી તો નથી, પણ એ પર્યાયો ખરેખર પોતાના દ્રવ્ય ગુણથી પણ નથી, એવું એ સત છે. એટલે કે એક સમયનું પર્યાયનું હોવાપણું એ સત છે. આ મિથ્યાત્વ અને રાગ દ્વેષ જે જીવની અવસ્થામાં થાય છે તે એના સત્કારકથી છે, એના છ છ કારકો એના પોતાના છે, એ પરકારકોને લઈને થતી નથી. હવે જ્યારે વિકાર પણ પોતાના સ્વકાળે અને પોતાના સટકારકોથી થાય, વિકાર પણ વિભાવ ભાવ અને વિકાર પણ પોતાના સટકારકથી થાય અને જે પર્યાય છે એનો સ્વકાળ. અહીંયા તો વાત બહુ મોટી કરી દીધી કે જ્યારે વિકાર પણ પોતાના સ્વકાળે એક સમયના પોતાના સટકારકથી છે, એ એક સમયનો છે અને એના પોતાના સટકારકથી છે, તો પછી નિર્મળ નિર્વિકાર દશાનું તો શું કહેવું? એની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દશા પણ એના સટકારકથી પ્રગટ થાય છે. સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય તેને કોઈ દેવગુરુ શાસ્ત્રની કે વ્યવહાર રત્નત્રયની કે દર્શન મોહના અભાવની અપેક્ષા નથી. દર્શન મોહની એનો અભાવ, કર્મની પ્રકૃતિનો અભાવ એના કાળે થાય છે. એ વખતે એમ કહેવાય કે દર્શન મોહનીયનો અભાવ થયો એટલે આને સમ્યક દર્શન થયું, પણ વાસ્તવમાં એમ નથી. આને સમ્યક દર્શન થયું તો એના નિમિત્તે દર્શન મોહનીયનો અભાવ જ થાય. દર્શન મોહનીયનો અભાવ પહેલા થાય પછી આને સમ્યક દર્શન થાય એમ નથી. જ્યારે એને સમ્યક દર્શન થાય જ છે તો એ જ વખતે સામે કર્મની પ્રકૃતિનો એ અભાવ હોય એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ છે. એટલે જળને કારણે કઈ જીવની દશા થતી નથી, અહીંયા તો એ વાત કરવી છે. સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય તેને કોઈ દેવગુરુ શાસ્ત્રની કે વ્યવહાર રત્નત્રયની કે દર્શન મોહના અભાવની અપેક્ષા નથી. સતનું આવું જ સ્વરૂપ છે ભાઈ. આગળ કહે છે, ઉપાદાન અને નિમિત્ત બંનેમાં પરિણમન પોતપોતાનું એક સાથે થાય છે. ઉપાદાન પણ પરિણમી રહ્યું છે અને એનું પરિણમન થતા નવી અવસ્થા થાય છે, એને આપણે નૈમિત્તિક કહીએ છીએ. અને એ વખતે જે હાજર છે જેને આપણે નિમિત્ત કહીએ છીએ, તો એ નિમિત્ત પણ કાંઈક છે કે નહીં? એટલે નિમિત્ત પણ પોતે કાંઈક બીજું પરદ્રવ્ય પર પદાર્થ છે કે નહીં? તો એ નિમિત્તનું પણ પોતાનું પરિણમન થતું જ હોય. એટલે ઉપાદાન અને નિમિત્ત બંનેમાં પરિણમન પોતપોતાનું એક સાથે થાય છે. પ્રત્યેકની તે પર્યાય તે એનો સ્વકાળ છે. એટલે કે એકને નિમિત્તને લઈને બીજામાં એટલે ઉપાદાનમાં કાંઈ થાય છે એમ નથી. બંનેમાં કાળ પ્રત્યાશક્તિ એટલે કે કાળ પ્રત્યે સત્પણ, કાળ પ્રત્યાશક્તિ અને ક્ષેત્ર પ્રત્યાસ્થિ જોઈને અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે આને એટલે નિમિત્તને લઈને આ ઉપાદાનનું કાર્ય થયું છે. પણ એમ છે નહીં. જો નિમિત્તને લઈને કાર્ય થાય તો એની દ્રવ્યગત તત્કાલીન યોગ્યતા અર્થાંત ઉપાદાન સિદ્ધ જ નહીં થાય. પરિણામ થયા એ જે દ્રવ્યના થયા છે એ દ્રવ્ય એનું ઉપાદાન કારણ છે. આ સિદ્ધાંત છે. હવે ત્યારે આપણે એમ કહીએ કે નિમિત્તને કારણે થયા તો પછી ઉપાદાન સિદ્ધ થતું જ નથી. એ દ્રવ્ય ઉપાદાન છે એ સિદ્ધ થતું નથી. એને ઉપાદાન કહીએ તો એ ઉપાદાન કારણ થયું એટલે એ જ જવાબદાર છે એવા પરિણામ માટે. અને આપણે એ પણ જાણીએ છીએ કે પરિણામથી પરિણામી જુદો હોય નહીં. એટલે પરિણામી દ્રવ્ય છે એને જ્યારે આપણે ઉપાદાન કહીએ તો પછી એના પરિણામ જે થાય એ દ્રવ્ય રૂપે થતા હોય અને એ જ એનો કરતા હોય. નિમિત્ત એનું કરતા હોઈ શકે જ નહીં. જો નિમિત્તને કરતા માનીએ તો નિમિત્ત દ્રવ્ય જુદું છે અને એ દ્રવ્ય દ્વારા બીજા દ્રવ્યનું કાર્ય થાય તો એ પરિણામી દ્રવ્યો અને પરિણામ બે જુદા જુદા દ્રવ્યમાં થયા એટલે સિદ્ધાંત ખોટો પડે છે. એટલે નિમિત્ત એનું કાર્ય કરે એમ હોઈ શકે જ નહીં. માટીમાંથી ઘડો થયો તે માટીમાં તત્કાલ જે યોગ્યતા ઘડારૂપ થવાની હતી તે પ્રગટ થઈ અને ઘડો થયો. કાંઈ કુંભારને કારણે તો કુંભારે આમ તેમ હાથ ફેર્યો એ કારણે ઘડો થયો છે એમ નથી. કુંભારને નિમિત્ત કહીએ ત્યારે કુંભાર એક દ્રવ્ય છે અને કુંભાર નો આત્મા અને એ જે શરીર સાથે આત્મા રહ્યો છે એ બધાનો વિચાર કરીએ તો એ હાથ એ પૂતગળ છે અને એનું પરિણામ એ કાળે જે થવાનું હતું તે થયું. એ વખતે કુંભારને ઘડો કરવાનો ભાવ આવ્યો, એ પણ સ્વતંત્ર રીતે ભાવ આવ્યો અને આ તરફ માટીની પર્યાય પિંડરૂપમાંથી ઘડારૂપ થઈ આ બધી વસ્તુઓ જુદી જુદી છે અને બધા પરિણમી રહ્યા છે. માટીની પિંડરૂપ અવસ્થા છે, માટી કઈ અવસ્થા વિનાની તો છે નહીં, એમાં બદલાય છે તો અવસ્થા. તો એ માટીમાંથી જ્યારે ઘડો થાય છે ત્યારે એ અવસ્થા એ માટી રૂપે થાય છે, એમાં કુંભાર રૂપે થતી નથી કે કુંભારના શરીર રૂપે થતી નથી, કુંભારના આત્મા રૂપે થતી નથી કે કુંભારના શરીર રૂપે પણ થતી નથી. એટલે એ બધું જુદું છે અને એ વખતે જેને આપણે નિમિત્ત કહીએ છીએ એવા કુંભારને જો વિચારીએ તો એ કુંભાર પણ પોતે પોતાનું પરિણમન તો કરી રહ્યો છે, સ્વતંત્ર રીતે એનું પરિણમન થાય છે, એના હાથનું પરિણમન થાય છે, એને એવો વિકલ્પ આવ્યો છે એ પરિણમનનો વિચાર કરીએ. બધાનો વિચાર કરીએ તો બધા પરિણમનો સ્વતંત્ર રીતે થઈ રહ્યા છે અને એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એટલે આપણને એમ લાગે છે કે એ આ કાર્ય કરે છે. કુંભાર જેને નિમિત્ત કહ્યું એ માટીમાંથી ઘડો બનાવે છે એ આપણને અજ્ઞાનીને લાગે છે, પણ શાંતિથી વિચાર કરીએ અને પરિણમનની સ્વતંત્રતાને સમજીએ, દરેક પરિણમન થાય એ દરેક પર્યાય થાય એનો સ્વકાળ છે, ત્યારે બધું સમાધાન મળી જાય છે કે બધું સ્વતંત્ર રીતે થઈ રહ્યું છે, એમાં કોઈ કોઈનું કાંઈ કરતું નથી અને જીવને આવું જ્ઞાન થતાં એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. આત્માની જેમ બીજા પૂતગળો પરમાણુઓમાં પણ અનંત ગુણ છે અને એની પણ સમય સમયની પર્યાયો થાય છે અને એ પર્યાયો થાય છે એનો સ્વકાળ છે અને એમાં આ આત્માને લઈને કાંઈ થતું નથી. કુંભાર ઘડો કરે તો કુંભારના આત્માને લઈને એના હાથ હલતા નથી, કુંભારના આત્માને લઈને કે એના ભાવને લઈને પેલું પરિણમન ઘડારૂપે થાય છે એમ પણ નથી. બધું સ્વતંત્ર છે અને બધું જે કંઈ થાય છે તે પર્યાય એ પર્યાયની જન્મક્ષણ છે, એનો સ્વકાળ છે. એટલે ગુરુદેવ અહીંયા બહુ સ્પષ્ટ કરે છે કે આત્મદ્રવ્યની જેમ એક એક પૂતગળ પરમાણુમાં પણ અનંત ગુણ છે અને એની સમય સમયની પર્યાયો જે થાય છે તે પર્યાયનો સ્વકાળ છે, તે પર્યાયનો સ્વકાળ છે, પરને લઈને તેવો થાય છે એમ છે નહીં. દ્રવ્યની આવી સ્વતંત્રતા, પર્યાયની પણ આવી સ્વતંત્રતા એ બરાબર બેસી જાય છે તો બધું બરાબર સિદ્ધ થાય છે. આ વાત આવી એટલે કોઈએ કહ્યું કે પણ આ તો ક્રમબદ્ધ સિદ્ધ થયું. ગુરુદેવ કહે છે કે આ એ ક્રમબદ્ધ જ છે. ક્રમબદ્ધ પર્યાય, ક્રમ નિયમિત પર્યાય એ તો વસ્તુ સ્થિતિ છે. જગતમાં આપણે ઉપચારથી ઘણા બધા અસત્યો બોલીએ છીએ. આમ જોવા જઈએ તો સવારથી સાંજ સુધીમાં નિશ્ચય અપેક્ષાએ જો વિચાર કરીએ તો એક પણ સત્ય આપણે બોલતા નથી. જે બોલીએ છીએ એ બધું ઉપચારથી બોલીએ છીએ અને એમાં ઘણું બધું તો આપણે જાણીએ છીએ કે ભાઈ આ ઉપચાર છે, વાસ્તવમાં નથી. પણ કેટલી બધી વસ્તુને આપણે સાચું માનીએ છીએ એવા ઉપચાર કરવાને કારણે. આપણે એમ કહીએ કે મેં ખાધું તો આત્મા ક્યાં ખાય છે, આપણે એમ કહીએ કે હું નાહીને તૈયાર થયો તો આત્મા ક્યાં નાહે છે અને ક્યાં તૈયાર થાય છે, આપણે એમ કહીએ કે આજે એક્સરસાઇઝ કરી તો આત્મા ક્યાં એક્સરસાઇઝ કરે છે. આત્માની અપેક્ષા એ જ્યાં જ્યાં હું અને મેં કરીને જે વાત કરીએ છીએ એમાંની એક પણ એને લાગુ પડતી નથી. આત્મા એ વખતે એનું જ્ઞાન કરે છે, બીજું કાંઈ કરતો નથી, એક પણ કાર્ય આત્મા કરતો નથી. આ વાત તો સમજાઈ જાય તો પછી બધી જગ્યાએ ઉદાસીનતા સહજ રીતે આવે. કાર્યો થતા હોય તે થાય, છતાં એમાં રસ પડે નહીં, રૂચિ થાય નહીં અને એમાં કરતાપણાનું અભિમાન ટળી જાય. કોઈકે આમ કર્યું માટે આમ થયું એવું દોષારોપણ પણ ચાલ્યું જાય અને શાંતિ થઈ જાય. કોઈ કોઈનું કાંઈ કરતું જ નથી પછી ક્યાં પ્રશ્ન જ છે, જે થાય છે તે થાય છે. દ્રષ્ટા જ્ઞાતા ભાવ જ્યાં સુધી દ્રવ્યની સ્વતંત્રતાને સમજવામાં ન આવે ત્યાં સુધી એ પ્રગટ થતો નથી. કેળવવાનો પ્રયત્ન કરીએ પણ એ લાંબુ ટકે નહીં. પોતાના સ્વરૂપને જેમ છે તેમ સમજીએ, દ્રવ્યના સ્વરૂપને અને પર્યાયના સ્વરૂપને બરાબર યથાર્થ જેમ છે તેમ સમજીએ એટલે દ્રષ્ટા જ્ઞાતા ભાવ સહજ રીતે પ્રગટ થાય છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ તો ક્રમબદ્ધ જ છે, એટલે કે ક્રમબદ્ધ પર્યાય, ક્રમ નિયમિત પર્યાય એ વસ્તુ સ્થિતિ છે, એ તો એમ જ છે. આ તો અદભુત અલૌકિક વાત છે ભાઈ. ભગવાન તું જ્ઞાતા સ્વરૂપ જ છો, સોમાં કે પરમાં જે પર્યાય થાય તેને બસ જાણ, એમાં તારે કરવાનું કાંઈ જ નથી. જાણે છે તો જાણે છે, કરવાનો વિચાર મૂકી દે ને, જણાય છે બસ, દૂર ઉભો રહીને જોયા કરને, જે થાય છે એને જોયા કરને, જણાય છે. એની સાથે શા માટે જોડાઈ જાય છે? આપણે પેલું ચંપકનું ઉદાહરણ લઈએ છીએ ને, કે માત્ર જોઈને પાછા આવવાને બદલે એ જોડાઈ ગયો તો માર ખાઈને આવ્યો. આપણે પણ એ જ કરી રહ્યા છીએ. જે પરિણામ પરમાં થઈ રહ્યા છે એને માત્ર જોઈએ. ગુરુ એમ જ કહે છે કે સોમાં કે પરમાં જે પર્યાય થાય તેને બસ જાણ. હવે પરમાં પર્યાય થાય છે એને જાણ્યા પછીથી એમાં આપણે કાંઈ કરવા પણ નથી, એ દ્વારા આપણને કાંઈ થતું નથી ને આપણે એનું કાંઈ કરતા નથી, તો પછી કેટલોક વખત સુધી એને જોઈશું? પરમાં જે પરિણામ થાય છે એમાં આપણને કેટલો સમય રસ પડશે? જ્યાં સુધી એમાં આપણે કાંઈ કરી શકીએ છીએ એવો ભાવ છે ત્યાં સુધી એમાં રસ પડશે. પણ જ્યારે એમ ખબર પડે કે એમાં તો આપણે કાંઈ કરી શકતા જ નથી, તો પછી ક્યાં સુધી આપણે પરમાં જોઈ રહેવાના છીએ? એટલે પરનું જ્ઞાન થશે છતાં એમાં રસ નહીં પડે. પરનું જ્ઞાન થશે છતાં રસ નહીં પડે, એટલે રસ તો સ્વ તરફ પડશે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જશે. પરમાં હું કાંઈ કરતો નથી તો પછી કેટલી વસ્તુમાં સવારથી સાંજ સુધી આપણે એમ બોલીશું? 1,00,000 વસ્તુ આવશે, જ્યાં જ્યાં દ્રષ્ટિ પડશે, જ્યાં જ્યાં ઉપયોગ જશે ત્યાં બધે જ એમ થશે કે ના, એમાં હું કાંઈ કરતો નથી, એમાં કાંઈ કરતો નથી, એમાં કાંઈ કરતો નથી. છેવટે સાંજ પડે તો એ થાકીને પાછો વળી જશે, બસ બહુ થયું, હવે મારે પરમાં કાંઈ કરવાનું નથી, મારે પરને જોઈને શું કામ છે, અને આ પર સંબંધીનું જ્ઞાન છે એનું મારે લક્ષ્ય નથી કરવું. પછી પર સંબંધીનું જે જ્ઞાન છે એને આકર્ષી શકશે નહીં, એટલે પાછો વળશે. અહીંયા બંનેની વાત કરી છે ને ગુરુદેવે, એમ કહ્યું ને કે બંનેને જો, એમ કે છે ને, સ્વમાં કે પરમાં જે પર્યાય થાય તેને બસ જાણ. એટલે સ્વની પર્યાયને પછી જાણવા તરફ એ વળી જશે. પરને જાણી જાણીને થાક્યો ને, હવે એમાં એને રસ નથી પડતો, એટલે સ્વાભાવિક રીતે પછી શું કરશે પરમાં? એટલે પાછો વળવાનો છે. આ ખરેખર તો એમ જ થવાનું છે, એમાં તારે કાંઈ જ કરવા પણ નથી. સાધકને જે સમ્યક જ્ઞાનની દશા થઈ છે તે સ્વકાળે થઈ છે, તે દશા તેનો સ્વકાળ છે, પરંતુ તે અપૂર્ણ છે. એટલે સાથે તે કાળે રાગ એટલે વ્યવહાર હોય છે, હજી પૂર્ણ દશા નથી પ્રગટ કરી, ત્યારે હજી એ વખતે એને સાથે રાગ છે, વ્યવહાર છે. અને આ શુભભાવ છે જેને આપણે રાગ કહ્યો, એ વ્યવહાર છે, એ વખતે છે, એ છે, બસ એટલું. એનાથી એની સમ્યક દર્શનની પર્યાય થઈ છે એમ નહીં. આ શુદ્ધ પરિણતિ, તે નિશ્ચય અને સાથે જે રાગ, તે કાળે છે, તે વ્યવહાર. આ વ્યવહાર અને આ નિશ્ચય એમ બંનેનું સાધકને જ્ઞાન છે. પણ જે રાગ છે, શુભભાવ છે, જે વ્યવહાર છે, એનાથી નિશ્ચય થાય, સમ્યક દર્શનની પર્યાય થાય એમ એમાં નથી, અને એવી વસ્તુસ્થિતિ પણ નથી કે વ્યવહારથી, શુભભાવથી નિશ્ચય થાય, સમ્યક દર્શન થાય. આ સમજવું પડશે. બાકી બારમાં જો ભટક્યા કરીશ તો પછી અનંત ભવ થશે. આગળ કહે છે 395 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે પ્રત્યેક આત્મા અનંત ગુણથી ભરેલો ભગવાન ચૈતન્ય ઈશ્વર છે. પ્રત્યેક આત્મા અનંત ગુણથી ભરેલો ભગવાન ચૈતન્ય ઈશ્વર છે. અને પ્રત્યેક રજગણ, ઉદ્ગળની વાત છે, પ્રત્યેક રજગણ પણ પોતાના અનંત ગુણથી ભરેલો જડેશ્વર છે. પેલો ચૈતન્ય ઈશ્વર છે અને આ જડ ઈશ્વર છે. પણ રજગણ, ઉદ્ગળ પોતે ભગવાન આત્મા ચૈતન્ય ઈશ્વર છે, અને આ રજગણ છે એ પણ અનંત ગુણોથી ભરેલો જડેશ્વર છે. ભગવાન આત્મા અને પરમાણુમાં જેટલા પ્રત્યેકમાં જે ગુણો છે, પ્રત્યેક સમયે તેટલી ગુણોની પર્યાય થવાનો સ્વકાળ છે. આત્મામાં જેટલા ગુણ છે એ દરેક ગુણનું પરિણમન થાય છે, અને એક એક સમયની એ પર્યાય થાય છે, તો એનો સ્વકાળ છે. એવી જ રીતે પરમાણુમાં જેટલા અનંત ગુણ છે એ અનંત ગુણનું પણ એ જ રીતે પરિણમન થઈ રહ્યું છે, અને એવું એ પરિણમન થવું, એવી એ પર્યાય થવી, એનો સ્વકાળ છે. જે સમયે જે થવાની હોય તે ધારાવાહી થાય છે એ વસ્તુનું સ્વરૂપ છે. ધારાવાહી થાય છે એટલે કે પર્યાય એ ક્રમમાં થાય છે, એક પછી એક એ ક્રમમાં એ પર્યાયો થાય છે. દરેક સ્વતંત્ર છે, એક પર્યાયને એમ કોઈ બંધન નથી કે આગળની પર્યાય થઈ એ પ્રમાણે એને થવું પડે, અથવા તો હવે પછી ભવિષ્યમાં આવી પર્યાય થવાની છે તો એની તૈયારી રૂપે આ પર્યાયને આમ થવું પડે, એવું કોઈ બંધન નથી. છતાંય એને પ્રવાહ તરીકે લીધો છે એટલે ગુરુદેવ કહે છે કે તે ધારાવાહી થાય જ છે, એક પછી એક થાય જ છે, એ વસ્તુનું સ્વરૂપ છે. કર્મમાં ઉદય, ઉદીર્ણા, ઉત્કર્ષણ, અપકર્ષણ ઇત્યાદિ એના સ્વકાળે થાય છે. અભિમાન તોડી નાખ્યું હતું ગુરુદેવે. મુનિઓ ઉદીર્ણા કરે છે ને, અમે ઉદીર્ણા કરીએ ને, અમે તપ દ્વારા નિર્જરા કરીએ ને, આ બધી વાત તો ઉડાડી દીધી, તો પુરુષાર્થ રહ્યો જ નહીં, એમ થઈ ગયું ને. અરે પ્રભુ સમજ તો કરો, પુરુષાર્થ એમાં જ પડ્યો છે. આ વાતને સ્વીકારવું એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે કે પોતે કાંઈ કરી શકતો જ નથી, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન કરે છે. સિદ્ધ ભગવાનની જેમ માત્ર જ્ઞાન કરે એવો તું થઈ જાય એટલે બધું પતી ગયું, પૂરું થઈ જાય છે. અને એ દશાની પહેલા કેવળ જ્ઞાન થાય છે એટલે શરીર સાથે હોવા છતાં પણ એ પોતે પોતાનું જ્ઞાન કરે છે, પોતાના અનંત ગુણોનું પરિણમન થઈ રહ્યું છે એનું જ્ઞાન કરે છે. આવી દશા સિવાય બીજું કાંઈ કરી શકતો જ નથી, એમાં ક્યાં એ ઉદીર્ણા કરવા જાય ને ઉત્કર્ષણ ને અપકર્ષણ કરવા જાય, એ કર્મને પકડીને એ કરતો હશે. એટલે ગુરુદેવ કહે છે કે એ બધું જે થાય છે તે થાય છે ભાઈ, કર્મમાં ઉદય, ઉદીર્ણા, ઉત્કર્ષણ, અપકર્ષણ ઇત્યાદિ એના સ્વકાળે થાય છે. એમાં જીવના પરિણામ નિમિત્ત હો, પણ જીવને લઈને કર્મની અવસ્થા થાય છે એમ ક્યાં છે. કર્મનું કાર્ય કર્મ કરે અને જીવનું કાર્ય જીવ કરે, કોઈ કોઈના કરતા હરતા નથી. ભેળસેળ છોડી દો, કોઈ કોઈના કરતા હરતા નથી, બસ આટલી વાત છે. કહ્યું ને કે બંને ઈશ્વર છે, પેલો જડ ઈશ્વર છે, આ ચેતન ઈશ્વર છે. તો ઈશ્વર છે તો અનંત ગુણ છે ને, અનંત ગુણ છે તો એનું પરિણમન છે ને, એનું પરિણમન કરવા વાળો એ ઈશ્વર છે. જળ છે એ જડેશ્વર છે, તો જળ એ ઈશ્વર છે. ઈશ્વર એટલા માટે છે કે એમાં અનંત ગુણ છે ને, એનું અનંત ગુણનું પરિણમન એ પોતે કરે છે, એવો જળ ઈશ્વર છે. આ ચેતન ઈશ્વર છે તો એ પોતે પોતાના અનંત ગુણો સહિત પરિણમી રહ્યો છે, એવો ચેતન ઈશ્વર છે. એક જડેશ્વર છે અને એક ચૈતન્ય ઈશ્વર છે, બંને પોતપોતાના કાર્યો કરે છે, એમાં કોઈ કોઈનો કરતા હરતા નથી, કેમ કે બંને ઈશ્વર છે. આ સ્વકાળની વાત જેને બેસે તેના જન્મ મરણનો અંત આવી જાય એવી આ વાત છે. કહ્યું ને કે જ્ઞાની સ્વકાળથી સત્પણું પ્રકાશતો થકો, સ્વકાળથી સત્પણું પ્રકાશતો થકો, અનેકાંત વડે પોતાને જીવાડે છે, નાશ થવા દેતો નથી, આવી વાત છે. ઘણો વિસ્તાર કર્યો ગુરુદેવે, ક્રમબદ્ધ પર્યાય પણ સાથે સમજાવી દીધી, અને દ્રવ્યોના પરિણમન એની પર્યાયો એના સત્કારકોથી સ્વતંત્ર થાય છે, આ બધા પરમ સત્યને ગુરુદેવે આ બોલમાં સમાવી લીધું. બહુ મહત્વની વાત કરી. હવે દસમો બોલ પણ આપણે વાંચ્યો છે ને, એનો અર્થ કર્યો છે એટલે એનો વિસ્તાર લઈએ. એ પહેલા સહેજ વાંચી લઈએ. કે છે આચાર્ય ભગવાન કહે છે કે વળી જ્યારે તે જ્ઞાન માત્ર ભાવ પદાર્થોના આલંબન કાળે જ, માત્ર જ્ઞેય પદાર્થોને જાણવા વખતે જ જ્ઞાનનું સત્પણું માનીને અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે તે જ્ઞાન માત્ર ભાવનું પરકાળથી જ્ઞેયના કાળથી અસત્પણું પ્રકાશતો થકો, અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. નવમા બોલમાં એ પોતાના કાળથી છે અને દસમા બોલમાં એ પરના કાળથી નથી, એમાં આ ફેર છે. દસમા બોલમાં એ પરકાળથી એનું અસતપણું, પરકાળથી એનું ન હોવાપણું દર્શાવ્યું છે, અને એમ દર્શાવીને એમ દર્શાવીને એ પોતે સ્વકાળથી છે એવા એના જ્ઞાન ભાવનો નાશ થવા દેતું નથી. ગુરુદેવ સમજાવે છે કે શું કહે છે કે અજ્ઞાની જીવ નિમિત્ત રૂપ પદાર્થોના આલંબન કાળે જ અર્થાંત પરકાળથી જ પોતાનું જ્ઞાનનું સત્પણું હોવાનું માને છે. અજ્ઞાની જીવ નિમિત્ત રૂપ પદાર્થોના આલંબન કાળે જ, જ્યારે પરપદાર્થોનું આલંબન છે ત્યારે, એટલે કે પરપદાર્થને જ્યારે એ જાણે છે અને એના પરિણામને એમ માને છે કે પોતાના પરિણામ છે, એટલે એ આલંબન થયું. હું તો જાણતો હતો એને બદલે એ ફેરવાઈ ગયો, કેમ કે એને પોતાનું ભાન નથી, એટલે પરના પરિણમન છે એને પોતાના પરિણમન માને છે એમ આલંબન. કે છે કે અજ્ઞાની જીવ નિમિત્તરૂપ પદાર્થોના આલંબન કાળે જ અર્થાંત પરકાળથી જ પોતાનું જ્ઞાનનું સત્પણું હોવાનું માને છે. પોતાને જ્ઞાન થયું એ પેલા પરદ્રવ્યોનું પરિણમન થયું માટે એવું પોતાને જ્ઞાન થયું, અથવા તો પોતે એ રૂપે થયો, પોતે એને જાણવા વાળો થયો તો એ પેલાના પરિણમનને કારણે થયો. એટલે પોતાના જ્ઞાનનું જે હોવાપણું, પોતાના જ્ઞાનનું સ્વતંત્ર પરિણમન એ તો એ ભૂલી ગયો. પોતે પરિણમી રહ્યો છે એટલે કે પોતાનું જ્ઞાન પરિણમી રહ્યું છે અને એ સ્વતંત્ર રીતે પરિણમી રહ્યું છે એ વાત એ ભૂલી ગયો, અને પેલું બહાર પેલું પરિણમન થઈ રહ્યું છે એ એને જણાય છે, એટલે એને કારણે પોતાનું જ્ઞાન થયું, પોતે પોતાના જ્ઞાનની પર્યાય એને કારણે થઈ એવું એ ઊંધું માની રહ્યો છે. એટલે એમ એનું હોવાપણું માને છે, પોતાના જ્ઞાનનું એમાં હોવાપણું માને છે, પરકાળથી પોતાના જ્ઞાનનું હોવાપણું સત્પણું માને છે. હું જ્ઞાન સ્વરૂપ જ છું અને વર્તમાન જ્ઞાનની દશા જે પ્રગટ થઈ છે તે એનો સ્વકાળ છે, તે પોતાથી થઈ છે એમ એને માનવું જોઈતું હતું. પણ એમ નથી માનતો, અજ્ઞાની છે એટલે એ એમ માનતો નથી, અને એમ ન માનતા જાણવામાં આવતા નિમિત્તોથી, એટલે પરકાળથી નિમિત્તો જાણવામાં આવે, એટલે કે નિમિત્તો અને નિમિત્તોનું પરિણમન એ બધું એને જાણવામાં આવે તો એનાથી મારા જ્ઞાનનું પરિણમન થઈ રહ્યું છે એમ અજ્ઞાની માને છે. અને એમ વિપરીત માનતો થકો તે પોતાનો નાશ કરે છે. પોતાનો નાશ કરે છે એટલે કે પોતાના જ્ઞાન ભાવનો નાશ કરે છે. પોતાનું જ્ઞાન જે થયું છે એ પોતાને કારણે સ્વતંત્ર થયું છે એ ભાવનો એ નાશ કરે છે. આગળ 396 પાના ઉપર કહે છે કે વિકારી પર્યાય થાય તે સ્વાધીનપણે, એને વિકારી પરિણામ થાય તો એ પરને આધીન નથી થતા, સ્વાધીનપણે થાય છે. પર એને કોઈ વિકારી પરિણામ કરાવતું નથી, બીજું દ્રવ્ય આવી અને એને વિકારી પરિણામ કરાવે છે એમ નથી. અહીંયા તો આપણે શું કરીએ કે પેલો એવું બોલ્યો ને એટલે પછી કે મારો મિજાજ ફરી ગયો ને મેં એને લાફો મારી દીધો. પેલાના કારણે આપણે વાત વાતમાં કહીએ ને કે તમે આમ કેમ કર્યું, તમે તો આમ શાંત દેખાવો છો ને તમે વળી કેમ ઝઘડો કર્યો, તો કે પેલો એવું બોલ્યો ને એટલે પછી કે મારો પિત્તો ગયો. દરેક જગ્યાએ બીજાના કારણે આપણી અનાદિથી આ જ માન્યતા છે કે આપણે કાંઈ પણ કરીએ છીએ એ એમાં બીજાને કારણે કરીએ છીએ. દોષારોપણમાં તો ખાસ કરીને એમ જ હોય, જ્યારે યશ ખાટી લેવો હોય ત્યારે આપણે કરતા પણ સ્થાપીએ, બીજાએ કર્યું હોય એમાં આપણે આપણું કરતા પણ સ્થાપીએ. પણ અહીંયા તો કહે છે કે ભાઈ એ બધા વિકારી ભાવ વિકારી પરિણામ જે થાય એમાં કોઈને કારણે કાંઈ થતું નથી, એ સ્વાધીનપણે એવા પરિણામ થાય છે. સ્વાધીનપણે એટલે એ પરિણામ એના કારણે જ એવા થાય છે. એ વખતે નિમિત્ત પરનું છે એ વાત ત્યાં જણાવવી છે, એટલે કહેવામાં આવે કે આ નિમિત્ત હતું એ જણાવવામાં આવે, આને કારણે થયું, એવા કર્મના ઉદય આવ્યા એટલે આમ થયું. પણ એ વાસ્તવમાં એ કાંઈ કરતા નથી. અને નિર્વિકાર પરિણામ થાય છે તો નિર્વિકાર પરિણામે તો એ પોતે સ્વાધીનપણે થાય છે, પરાધીનપણે નહીં. આવી સ્વતંત્રતા છે, પરિણામોની આવી સ્વતંત્રતા છે, તો પણ અજ્ઞાની નિમિત્તના કાળથી જ એટલે પરદ્રવ્યનું પરિણમન થાય છે એના પરના કાળથી પરકાળથી જ પોતાને એનું જે જ્ઞાન થયું છે એનું હોવાપણું માનીને પરકાળથી જ પોતાના જ્ઞાનનું હોવાપણું સત્પણું માનીને નાશ પામે છે. નાશ પામે છે એટલે કે મિથ્યાત્વ રૂપ પરિણમીને ચતુર્ગતિ પરિભ્રમણ કરે છે. ઊંધી માન્યતા કરે છે મિથ્યાત્વને કારણે એને પછી ભવના ભ્રમણ થાય છે. ત્યારે ધર્મી જ્ઞાની પુરુષ તે જ્ઞાન માત્ર ભાવનું પરકાળથી અસતપણું પ્રકાશતો થતો. ધર્મી જ્ઞાની પુરુષ તે જ્ઞાન માત્ર ભાવનું પરકાળથી એટલે કે પરદ્રવ્યના પરિણમન થાય અને જે પરિણામ થાય છે એ એનો કાળ છે, એનાથી પોતાનું હોવાપણું નથી. પરકાળથી પોતાનું હોવાપણું નથી એટલે પરકાળથી અસતપણું પ્રકાશતો, અર્થાંત સામે જે નિમિત્ત છે એની અવસ્થાથી મારી જ્ઞાનની દશા નથી. પણ મારી દશા જ્ઞાન દશા તો એ એનો સ્વકાળ છે એમ માનતો એ અનેકાંત દ્વારા પોતાને નાશ પામવા દેતો નથી. જ્ઞાનીને તો સ્પષ્ટ છે પોતાની અવસ્થા, પોતાના જ્ઞાનની અવસ્થા એ સ્વકાળે થઈ છે એવી દશા નો એ સ્વકાળ છે એવી એ પર્યાયની જન્મ ક્ષણ છે એટલે એ પર્યાય એમ જ થઈ છે, એમાં પેલા પરથી કાંઈ થયું છે એમ નથી. એટલે મારી જ્ઞાન દશા તે એનો સ્વકાળ છે એમ માનતો થતો એ અનેકાંત દ્વારા પોતાને નાશ પામવા દેતો નથી. જ્ઞાન અને આનંદ આદિ જે દશા પ્રગટ છે એ સ્વકાળે સત છે. અનંત ગુણની દશા છે, અનંત પર્યાય છે, એક સમયમાં અનંત પર્યાય છે, તો એ અનંત પર્યાય એ પોતાના કારણે થાય છે તો એ એનો સ્વકાળ છે એવું હોવાપણું છે. અને આત્માનું હોવાપણું એ રીતે છે એ એનું સત છે એ એનું હોવાપણું છે. અને પરકાળથી પરદ્રવ્યના પરિણામથી એનું હોવાપણું નથી એ અસત છે. આવું અનેકાંત ધર્માત્માને જીવાડે છે, જ્ઞાનીને જીવાડે છે, નાશ પામવા દેતું નથી. સામે નિમિત્તની દશા જે છે તે આ આત્માની અપેક્ષાએ પરકાળ છે અને તે પરકાળથી હું અસત છું, હું હોવાપણે નથી. આવો અનેકાંત જ્ઞાની ધર્માત્માને નાશ થવા દેતો નથી. અર્થાંત અનેકાંત દ્રષ્ટિ વડે ધર્માત્મા પોતાના નિર્મળ જ્ઞાન શ્રદ્ધાન શાંતિના પરિણામને પ્રાપ્ત કરી લે છે. તો આ રીતે આ 10મો બોલ પૂરો થયો. હવે આપણે 11મો અને 12મો બોલ લેવાનો છે. એમાંથી આપણે પહેલા 11મો બોલ વાંચીએ, સમયસારમાંથી 11મો બોલ આપણે વાંચીએ છીએ. સમયસારમાં 596 ઉપર 10મા બોલ પછીથી 11મો બોલ છે. આચાર્ય ભગવાન કહે છે કે જ્યારે આ જ્ઞાન માત્ર ભાવ જાણવામાં આવતા એવા પરભાવોના પરિણમનને લીધે નાયક સ્વભાવને પરભાવપણે માનીને અંગીકાર કરીને નાશ પામે છે ત્યારે તે જ્ઞાન માત્ર ભાવનું સ્વભાવથી સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જીવાડે છે, નાશ પામવા દેતો નથી. અજ્ઞાનીને પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એવું ભાન નથી એટલે એના જ્ઞાનમાં જે પરભાવ દેખાય છે એને એ સ્વભાવ સમજી, એને એ પોતાનો ભાવ સમજીને પોતાના સાચા અસ્તિત્વનો અસ્વીકાર કરે છે, એને માનતો નથી. અથવા તો એમ કહીએ કે એ પોતાના સ્વભાવથી એ નાશ પામે છે. સ્વભાવથી પોતે છે, પોતાનો સ્વભાવ એટલે પોતાનો ભાવ. પોતાનો ભાવ કેવી રીતે હોય? પોતાનામાં જેવા ગુણ છે એવો એનો ભાવ. સોનાનો ભાવ એટલે સોનાનો ભાવ એટલે સોનું પીળાશપણે રહે, એની એટલી જ સ્પેસિફિક ગ્રેવિટી હોય એ પ્રમાણે રહે, એ ધાતુપણે રહે, એની કન્ડક્ટિવિટી જે છે એ રીતે રહે, એ એનો ભાવ. એના ગુણ પ્રમાણે એનું ભવન, એના ગુણ પ્રમાણે એનું પરિણમવું, એનો ભાવ. તો જીવ દ્રવ્યનું ભવન, એનું પરિણમન કઈ રીતે થાય? તો એના અનંત ગુણોનું જે પરિણમન થાય એ પ્રમાણે એનો જીવનો ભાવ થયો. તો જીવનો ભાવ શું થાય? તો જીવનો ભાવ સુખનો, આનંદનો, શાંતિનો, નિર્મળતાનો, સ્વચ્છતાનો, પ્રમેયત્વનો, જ્ઞાનનો, એવો ભાવ થાય, એવા ગુણ છે તો એ જીવનો ભાવ. હવે જીવ આવા ભાવને જાણતો નથી, પોતાના આવા ભાવને, સ્વભાવને એ જાણતો નથી. એટલે એને જ્ઞાનમાં જે પર ભાવનું જ્ઞાન થાય છે, તો એવા પર ભાવપણે એ પોતે થાય છે, એને અંગીકાર કરી લે છે કે આ હું. પરમા શરીરની વાત લઈએ મુખ્યતાથી શરીરની, તો શરીરના જે પરિણામો, જે કંઈ શરીરનું થવું, શરીરમાં આ બાળક છે ત્યારથી એ વૃદ્ધ થાય ત્યાં સુધીના ફેરફારો થવા, શરીરની રોજિંદી જે કંઈ ક્રિયાઓ થાય છે એ બધું એને જાણવામાં આવે છે. તો એને એ શું માને છે કે આ મારો ભાવ, મને ખાવાનો ભાવ, હું ખાઉં, હું નાહું ધોઉં, બધું કોનું છે? એ પૂતગળનું. તો એ પૂતગળના ભાવ છે એને એ પોતાના ભાવ કરીને બેઠો, કેમ કે જાણતો નથી કે પોતાનો ભાવ શું છે, જાણતો નથી. એટલે એમ પર ભાવને એ પોતાના માનીને અંગીકાર કરીને એ નાશ પામે છે. એટલે કે પોતાનો જે સ્વભાવ છે એનાથી એ ચ્યુત થઈ જાય છે. સારી આ વાત છે. તો એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. 11મો બોલ ફરીથી વાંચીએ. કે જ્યારે આ જ્ઞાન માત્ર ભાવ જાણવામાં આવતા એવા પરભાવોના પરિણમનને લીધે જ્ઞાન સ્વભાવને પરભાવપણે માનીને, જ્ઞાન સ્વભાવને, પોતાનો જ્ઞાન સ્વભાવ છે એને પરભાવપણે માનીને અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે તે જ્ઞાન માત્ર ભાવનું સ્વભાવથી સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જીવાડે છે. કે ભાઈ તું જ્ઞાન માત્ર ભાવ જ છો, એનાથી તારું હોવાપણું છે. તારું હોવાપણું પરભાવથી નથી, તારું હોવાપણું તારા સ્વભાવથી છે, એટલે કે જ્ઞાન ભાવથી તારું હોવાપણું છે. અને એમ એ અનેકાંત એને જીવાડે છે, નાશ પામવા દેતો નથી. ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કહે છે, કે ભગવાન આત્મા એક જ્ઞાયક ભાવ સ્વરૂપ છે. જાણવું 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 એ એનો સ્વભાવ છે. એમ ન માનતા આ જે પરદ્રવ્યના ભાવો એના જાણવામાં આવે છે, તે પણે પરભાવપણે હું થઈ ગયો એમ અજ્ઞાની માને છે. ખરેખર તો એને એ ભાવ જાણવામાં આવે છે, પરદ્રવ્યના ભાવો એના જાણવામાં આવે છે, તો તે પણે, એટલે એવા પર ભાવપણે હું થઈ ગયો એમ અજ્ઞાની માને છે. પરભાવને જાણવા કાળે જ્ઞાન તો એક જ્ઞાયક ભાવપણે જ છે, પોતે તો પોતાના જ્ઞાયક ભાવપણે જ છે. પરને જાણે છે ત્યારે પણ એ તો પોતાના સ્વભાવ ભાવે જ પરિણમી રહ્યો છે, પોતે જ્ઞાયક ભાવપણે જ છે અને અંદરમાં પોતાના ગુણોનું એવું પરિણમન થઈ જ રહ્યું છે. એ વખતે પણ અંદરમાં શાંતિ, સુખ, નિર્મળતા, પવિત્રતા બધું એમ જ પરિણમી રહ્યું છે. એટલે એ કાંઈ બદલાઈ ગયો છે એમ નથી, પણ એ જાણતો નથી. અજ્ઞાની છે ને, એટલે એ જાણતો નથી, પોતાના ભાવને જાણતો નથી. એટલે કે છે કે પરભાવને જાણવા કાળે જ્ઞાન તો એક જ્ઞાયક ભાવપણે જ છે, તો પણ જાણે પરભાવપણે થઈ ગયું છે એમ અજ્ઞાનીને ભ્રમ થઈ ગયો હોય છે. કેમ કે અંદર એક જ્ઞાયક સ્વભાવ પોતે છે એનું એને લક્ષ નથી, એને જાણતો નથી, એટલે એનું લક્ષ તો ક્યાંથી કરે? પોતે જ્ઞાયક ભાવ છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, આ વાતની દ્રઢતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સ્વનું લક્ષ થતું નથી. સ્વમાં આપણે વારંવાર કહીએ છીએ કે સ્વનું લક્ષ કરવું, ત્યારે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ કેમ કહેવામાં આવે છે? એમ કેમ નથી કહેવામાં આવતું કે હું સુખી છું, સુખી છું, સુખી છું? આપણે દરેક વખતે આ સમયસારનો સ્વાધ્યાય કર્યો, એની પહેલા પણ બધા સ્વાધ્યાય જે કર્યા, પ્રવચન સારનો સ્વાધ્યાય, વ્યંશી બહેનના વચનાનો સ્વાધ્યાય, મુખમાર્ગ પ્રકાશકનો સ્વાધ્યાય, તત્વધારાનો સ્વાધ્યાય, બધા અષ્ટપ્રાવનો સ્વાધ્યાય, દરેક વખતે આપણે એમ જ લીધું છે, હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ તું દ્રષ્ટિ કર. ત્યારે એમ નથી કીધું કે હું સુખ છું, સુખ છું, સુખ છું, હું શાંતિ છું, શાંતિ છું એમ દ્રષ્ટિ કર. એમ કેમ નહીં કહ્યું હોય? કેમ કે જ્ઞાન સ્વભાવે પોતે સતત છે અને એ જ્યારે આ પોતાના અનંતગુણના પરિણમનને જાણે છે એ પણ જ્ઞાન ક્રિયા જ છે, એમાં એને જ્ઞાન જ થાય છે. એટલે મુખ્યતા એની રહી, જે કંઈ થઈ રહ્યું છે એમાં એક જ છે, જે જ્ઞાન ગુણ છે એનું ભવન છે એ બધાને જાણે છે. બધા ગુણના પરિણમનને જાણવા વાળું તો જ્ઞાનનું પરિણમન છે. એટલે જ્ઞાનમાં તો પોતે પોતાને જાણે છે. એટલે એમ કહ્યું કે તું જ્ઞાયક છો એ વાતને પકડી રાખ, તું જ્ઞાયક છો એ પકડી રાખ, તો બાકી બધું અંદર આવી જ જવાનું છે. તું સુખરૂપ છો એ તને જ્ઞાનમાં આવવાનું જ છે. તું આનંદરૂપ છો, તું શાંતિરૂપ છો, તું પવિત્ર રક્તારૂપ છો, એ બધું અંદર જ્ઞાનમાં આવી જવાનું છે. એટલે એક જ વાતને પકડ કે એ જ વાત છે, એ ચૈતન્યપણું છે. તો ચૈતન્યપણામાં પોતે જ્ઞાયક છે એ જ દ્રષ્ટિ દ્વારા પોતે પોતાને જાણવાનો છે. જાણવું છે ને, એને સ્વભાવ જ જાણવાનો છે. એટલે જ્ઞાયક છું એ વાતની મુખ્યતા કરવામાં આવી છે. અને જ્યારે જ્યારે એમ કહેવામાં આવે કે ભાઈ તું ધ્રુવની દ્રષ્ટિ કર તો તને તારું સ્વરૂપ જાણવામાં આવશે, પછી આનંદનો અનુભવ થશે. પણ આનંદનો અનુભવ એ પણ જ્ઞાન રૂપે છે, એ અનુભવને જાણનારું તો જ્ઞાન જ છે ને. એટલે અહીંયા કહે છે કે હું જ્ઞાયક સ્વભાવ છું એ વાત એને હજી ખબર નથી, એટલે એનું લક્ષ થતું નથી. અંદર એક જ્ઞાયક સ્વભાવ પોતે છે એનું એને લક્ષ નથી, પરભાવ ઉપર જ એનું લક્ષ છે. પરભાવને લઈને મારું પરિણમન થયું છે એમ પોતાને પરભાવરૂપ કરતો અજ્ઞાની પોતાના એક જ્ઞાયક ભાવનો અભાવ કરીને પોતાનો નાશ કરે છે. હવે આવી વાત છે અજ્ઞાનીની, ત્યારે ધર્મી પુરુષને શું છે? તો કહે છે કે ત્યારે ધર્મી પુરુષનું, જ્ઞાની પુરુષનું અંદર પૂર્ણ એક જ્ઞાયક ભાવ સ્વભાવ ભાવ ઉપર લક્ષ હોવાથી આ પરભાવને જાણનારું જ્ઞાન મારા જ્ઞાયક ભાવથી જ છે એમ સ્વભાવથી સત્પણું પ્રકાશ તો તે અનેકાંત દ્રષ્ટિ વડે પોતાને જીવાડે છે, નાશ પામવા દેતો ન. શું કહ્યું? કે ધર્મી પુરુષને તો એમ છે કે અંદર પૂર્ણ એક જ્ઞાયક ભાવ, એ સ્વભાવ ભાવ, એ હું છું. હું જ્ઞાન ભાવે છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાન સ્વરૂપ છું, એ જ મારો સ્વભાવ છે. એટલે દ્રષ્ટિ એના ઉપર છે, એક જ્ઞાયક ભાવ સ્વભાવ ભાવ ઉપર એનું લક્ષ છે. અને ઉપયોગ બહારમાં જાય છતાંય પોતે જ્ઞાયક ભાવ છે એ કઈ વિસરાતું નથી. એટલે કહે છે કે અંદર પૂર્ણ એક જ્ઞાયક ભાવ સ્વભાવ ભાવ ઉપર લક્ષ હોવાથી આ પરભાવ જણાય છે એનું જ્ઞાન થાય છે. પર્યાયમાં એ જણાયા તો એ પરભાવને જાણનારું જ્ઞાન મારા જ્ઞાયક ભાવથી જ છે એમ પોતાના સ્વભાવથી એને હોવાપણું છે. આ જાણનારું જ્ઞાન પરને જાણનારું જ્ઞાન, પરભાવને જાણનારું જ્ઞાન છે એ પરને કારણે નથી, પણ એ મારા જ્ઞાન ભાવથી જ છે, મારા જ્ઞાયક ભાવથી જ છે એમ સ્વભાવથી હોવાપણું સત્પણું પ્રકાશતો તે અનેકાંત દ્રષ્ટિ વડે પોતાને જીવાડે છે કે પોતાના જ્ઞાન ભાવનો નાશ થવા દેતો નથી. પરભાવને જાણતા જ્ઞાન પરભાવરૂપ થઈ ગયું છે એમ નથી, જ્ઞાન કઈ પરભાવરૂપ થતું નથી. જ્ઞાન જ્ઞાન ભાવે જ રહે છે, જ્ઞાન જ્ઞાન ભાવે જ રહે છે, અરીસો અરીસા તરીકે જ રહે છે, અરીસો અગ્નિમય થતો નથી. અગ્નિ સામે છે, પ્રતિબિંબિત થાય છે, અગ્નિ એમાં અરીસામાં એના પ્રતિબિંબ પડે તેથી કઈ અરીસો અગ્નિરૂપ થતો નથી. એવી રીતે જ્ઞાન પરભાવને જાણે છે તો કઈ પરભાવરૂપ થઈ જતું નથી, એ જ્ઞેયોના આકારે થતું નથી, એને માત્ર જાણે છે. જ્ઞાન આકારે રહીને, જ્ઞાન ભાવે રહીને એને માત્ર જાણે છે, પરભાવરૂપે થઈ ગયું નથી, પણ નિજ સ્વભાવ ભાવરૂપ એટલે કે જ્ઞાન ભાવરૂપ જ રહ્યું છે એમ પોતાની આત્મલીલાને યથાર્થ જાણતો જ્ઞાની પોતાના જીવતરને સુરક્ષિત ટકાવી રાખે છે. આ વાતને, આ જ્ઞાન ભાવે પરિણમનને ગુરુદેવે એમ કહ્યું કે આત્મલીલા, આ આત્માની લીલા, આ આત્મા કરે, બીજું કાંઈ કરે નહીં. જ્ઞાન 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 પરનું ઘરે જ્ઞાન તો પણ એ પરભાવે થયા વિના પોતાના ભાવે રહીને એને જાણે, આ આત્માની લીલા. એટલે એને કહે છે કે પોતાની આત્મલીલાને યથાર્થ જાણતો જ્ઞાની પોતાના જીવતરને સુરક્ષિત ટકાવી રાખે છે. આત્મામાં અનંત ગુણોના અસ્તિત્વમય જ વર્તમાન ભાવનું પરિણમન થાય છે. આત્મામાં અનંત ગુણોના અસ્તિત્વમય જ વર્તમાન ભાવનું પરિણમન થાય છે, એ આત્મલીલા છે. મારા ભાવથી મારી પર્યાય છે, પર ભાવથી નથી, આવું અનેકાંત જેવું છે તેવું આત્માનું જીવન ટકાવી રાખે છે. આત્માનું જેવું સ્વાભાવિક જીવન છે, જ્ઞાન ભાવે જીવન છે, એવું આ અનેકાંત ટકાવી રાખે છે. અનેકાંત પરમ અમૃત છે. આ રીતે આ આપણે 11મો બોલ પૂરો કરીએ છીએ અને હવે આવતી વખતે આપણે પર ભાવથી એનું નાસ્તિપણું એ વાત લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખનામ બોલીએ.
સુખનામ અનંત.